શ્રી પ્રવચન સાર ગાથા 101 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 63.
સમ્યક્ત્વ પર્યાય રૂપે ઉત્પાદ પ્રતિભાસવામાં આવે છે. તે પણ કઈ રીતે? ભયંકર સ્વભાવ રૂપો ભવતી અભાવ નાશ. તે પણ કઈ રીતે? કે ભાવાંતર સ્વભાવ રૂપો જે અભાવ છે, ભવતી અભાવ જે અભાવ છે, તે ઉત્પાદના સ્વભાવ રૂપે હોય છે. ભયંકર એટલે ઉત્પાદ. ઉત્પાદના સ્વભાવ રૂપે અભાવ હોય છે. સાપેક્ષ લેવું છે ને, ઉત્પાદ જે સાપેક્ષત્વને દર્શાવે છે. ઉત્પાદ જે ધ્રુવને પરસ્પર સાપેક્ષ પણ અહીંયા દેખાડવામાં આવે છે. શું કે છે? જે અભાવ છે એ ભાવાંતર એટલે ઉત્પાદના સ્વભાવ રૂપે છે. વ્યય છે એ ઉત્પાદના સ્વભાવ રૂપે છે. એમ કહ્યું શું કહે ને, એ સંબંધ છે. એ રીતે વ્યયને જોવામાં આવે છે. એનો પણ દ્રષ્ટાંત લીધો છે. ઘટોત્પાદ રૂપેણ મૃતબિંદ ભંગાઈ ઘટનો જે ઉત્પાદ છે એ રૂપે માટીના પિંડાના વ્યયને જોવામાં, માટીના પિંડને પિંડના વ્યયને ઘડાના ઉત્પાદ રૂપે જોવામાં આવે છે. એકલો માટીના પિંડના વ્યયને જોતા નથી એમ કે છે. માટીના પિંડના વ્યયને ઘડાના ઉત્પાદ રૂપે જોઈએ છીએ. એકલો ઘડાના ઉત્પાદને જોતા નથી, પણ ઘડાના ઉત્પાદને માટીના પિંડના વ્યય રૂપે જોવામાં આવે છે. એમ પરસ્પર સાપેક્ષપણો છે. યદી પુનર વળી જો મિથ્યાત્વ પર્યાય ભંગ સિવાય સમ્યક્ત્વ ઉપાદાન કારણભૂતસ્ય અભાવે અપી શુદ્ધાત્માનુભૂતિ રુચિ સમ્યક્ત્વસ્ય ઉત્પાદો ભવતિ તર્હિ ઉપાદાન કારણ રહિતાનામ ખ પુષ્પાદિનામ અપિ ઉત્પાદો ભવતુ. વૈદ્ય એમ કહે છે કે મિથ્યાત્વ પર્યાયના નાશનો સમ્યક્ત્વના ઉપાદાન કારણભૂતના અભાવથી પણ, ખરેખર તો એનો ઉપાદાન કારણભૂત થવો જોઈએ, એના અભાવથી પણ શુદ્ધાત્માની અનુભૂતિ રૂપ, શુદ્ધાત્માનું અનુભૂતિની રૂપ જે સમ્યક્ત્વનો ઉત્પાદ છે, જો એમ છે તો તરી ઉપાદાન કારણ રહીતા નામ, ઉપાદાન કારણ રહીત જે ખ પુષ્પ નામ આકાશનું પુષ્પ છે એનો ઉત્પાદ પણ થશે. પણ એમ તો બની શકતો શું કહે, મિથ્યાત્વનો તો નાશ કયો, પણ સમ્યક્ત્વ ઉપાદાન કારણ ભૂતસ્ય અભાવ રૂપી અને સમ્યક્ત્વનો ઉત્પાદનો અભાવ કયો તમે, કેવી રીતે તો બની શકશે? તો પછી આકાશમાં પુષ્પની ઉત્પત્તિ થશે. કેમ કે પૂર્વપર્યાયનો કોઈ એમાં વ્યય નથી, સીધું જ આકાશમાં ફૂલ ઉગે છે. કે એમ તો બની શકતો, ઉપાદાન કારણ રહીત કોઈ ઉત્પત્તિ થાય, ઉપાદાન કારણ સહિત જ ઉત્પત્તિ થાય, એ રહી તો એનું ઉત્પત્તિ થાય એમ તો બને. તથા એમ તો બની શકતો નથી. એક વાત સિદ્ધ કરી કે ન ભવો ભંગ વિનો, ઉત્પાદ ભંગ વગર હોતો નથી. ઉત્પાદ છે એ જય વિનાનો હતો. કોઈને કોઈ પૂર્વ પર્યાયના જયમાં જ નવીન પર્યાયનો ઉત્પાદ થઈ શકે છે. એમને એમ કોઈ નવીન પર્યાયનો ઉત્પાદ હોઈ શકે નવીન પર્યાય નો ઉત્પાદ થાય. અંધારું જાય તે જ કાળે અજવાળું, અંધારું પેલા પૂરેપૂરું ચાલુ જાય પછી હજુ પ્રવેશ કરે એમ બનતો મારા ફરતો નથી. એક જ કાળમાં થાય છે. પ્રકાશ થાય ને અંધારું જાય, ને અંધારું જાય ને પ્રકાશ થાય. એક કાળે છે ને, એક કાળે છે, એક જ સમયે છે. એ તો ક્રમ થી કહેવાય છે. ગમે એના ક્રમ થી આમ થી કયો કામ આ ક્રમ શું કરવા કીધો એ પ્રશ્ન ન હોઈ શકે. બોલો, માથું દુખે ને? માથું દુખે ત્યારે આવે ત્યાં સુધી માથો ઊંઘ આવતી ન હોય એટલે માથો ઉતરે નહીં. માથો ઉતરે નહીં ત્યાં સુધી ઊંઘ લાવી કે પેલું માથું ઉતરવું, એ તો બધું એક સાથે. આ બાજુ માથું દુખતું નથી ને ઊંઘ આવવા લાગશે. હે, એ સમય થાય છે. કોઈ પણ પર્યાયનો ઉત્પાદ થાય છે તે જ કાળમાં જૂની પર્યાયનો વ્યય થાય વિના ઉત્પાદ થાય. ન ભવો ઉત્પાદ ભંગ વિનો, સૂત્ર લખ્યો. ન ભવો એટલે ભવ એટલે ઉત્પાદ. કોઈ પણ ઉત્પાદ ભંગ વિહીન હતો નથી, વ્યય વિહીન ન હોઈ શકે. પર્યાયના વ્યય સહિત જ નવી પર્યાયનો ઉત્પાદ થઈ શકે છે. એવી વસ્તુ સ્થિતિ છે. તો બે પર્યાય એક સાથે થઈ જશે. પણ કોઈ પદાર્થમાં એવું બની શકે કેમ કે પર્યાય જ પોતે પલટો મારે છે. પર્યાય જ પલટો મારે છે ને. આ પુસ્તક ખુલ્લી અવસ્થા છે, આ બંધ થવાની અવસ્થા છે. તો ખુલ્લું વગરને બંધ થાય એમ બને કઈ રીતે બની શકે? ભંગોવાણથી સંભવ વિહીન અને વ્યય પણ સંભવ વિહીન હતો નથી. ભંગ પણ વ્યય પણ ઉત્પાદ વગેરેનો હતો નથી. પરદ્રવ્ય ઉપાદે રૂપ મિથ્યાત્વસ્ય ભંગો નાસ્તી. પરદ્રવ્યની ઉપાદેયતાની જે રુચિ છે એ જે મિથ્યાત્વનું સ્વરૂપ છે એનો નાશ નથી. એનો નાશ નથી ત્યાં સુધી કે સમ્યકની ઉત્પત્તિ થાય ત્યાં સુધી. એનો નાશ નથી થતો, સમ્યકની ઉત્પત્તિ થાય છે ત્યાં સુધી. ભંગ પણ હોતો નથી ત્યાં સુધી, હોતો નથી કે નવી પર્યાયના ઉત્પાદ સુધી. દ્રષ્ટાંત સુંદર મિથ્યાત્માં જોતા રહે કે પરદ્રવ્યની ઉપાદેયની ઉપાદેય રૂપી છે. પરદ્રવ્ય ઉપાદેય છે એવી જે રૂપિ છે. મારું શરીર બરાબર અનુકૂળ રહે, મારા બધા સંયોગો બધા તમામ સંયોગો અનુકૂળ રહે, મારી બધી ઈચ્છાઓ પૂરી થાય એવા મારા સંયોગો રહે, એવો જે જાણી અજાણી અભિપ્રાય એને પરગ્રહની ઉપાદેયપણાની રૂચિ કહેવામાં આવે છે. આ તો કોઈને શીખવા જવું પડે એવું બધી અનુકૂળતા તારે કોઈની મારી અનુકૂળતા થતો આવે અને ક્યાંય પણ મને કોઈ પણ કે ઉણપ રહો નહીં એવું કઈ વિચાર કરવો પડે છે. એવું જે અભિપ્રાય જીવનો પરગ્રહની ઉપાદેયતાની રૂચિમાં પડેલો નીચે આત્માને એવી જરૂર છે એટલે એને મિથ્યા તો કહેવામાં એટલો વખત સુધી વાત છે. ભલે શરીરની ગમે અવસ્થા થાવ પણ નાક કાન આંખ બધી ઇન્દ્રિયો મારી ખેત સુધી બરાબર કામ કરો સાબુત રહેવી. આંખ ફૂટી ન જોવી જોઈએ, કાને બેરા સાંભળી ન જોવી. આંખ અને એવું છે કે આંખ કામ ફાયદા હોય તો આંખેથી શાસ્ત્ર ઊંચાય, કાનેથી પ્રવચન સંભળાય. ઋતુ તો ખરો ને, બીજી પ્રવૃત્તિ ન કરી હાથ પગ ના હાલે તો. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા શાસ્ત્રનું જ્ઞાન તો થતું, શાસ્ત્રનું એટલે આત્માનું જ્ઞાન તો થતું નથી. શાસ્ત્ર નું જ્ઞાન તો થાય છે કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા હું જાણું એવું મારું સ્વરૂપ છે નહીં. આત્માનું સ્વરૂપ તો અતિન્દ્રિય સ્વરૂપ છે. શું ઇન્દ્રિય જ્ઞાન દ્વારા હું જાણું છું, આ બધું છે ને, સમજાય છે ને, સંભળાય છે ને, બરાબર બુદ્ધિમાં કામ કરે છે, કે છે કે આત્માનું સ્વરૂપ એવું છે, છતાં એવું માનવું છે. 172 માં ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જાણે એવું ચિહ્ન એવું લક્ષણ આત્માને વિશે નથી. એટલે એવો આત્મા જ નથી, એટલે એવો હું નથી. આ હું ઇન્દ્રિય જ્ઞાન દ્વારા હું જાણી લઉં, ઘણું જાણી લઉં, વધુ જાણી લઉં, ખૂબ જાણી લઉં, પછી ભાઈ તારા આત્માને શું કરવા માંગે છો? કોઈ માર ઉપર માર માર્યા જ કરે એના જેવી વાત છે. મારી મારીને મૂંઢ કરી નાખો આત્માને, એવી પરિસ્થિતિ થશે નથી. જેવો છે એવો જાણવો જોઈએ, તેથી વિપરીત જાણવો જોઈએ. સીધી વાત છે, આત્મા જેવો છે એવું એને જાણવાનું જોઈએ. અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છે, માત્ર કેવળ જ્ઞાન સ્વરૂપ છે, કેવળ માત્ર જ્ઞાન સ્વરૂપ છે, એને અનુભવમાં લેવો. હું સમજાય છે એટલું સમજાય છે, ઝીણામાં ઝીણું પણ મને સમજાય છે, પણ ભાઈ તું એવો છો મૂળમાં જ તું એવો નથી, પછી વાત રહેતી. શું કે છે, પ્રવૃત્તિ કરવી મનની અને મનાતી વસ્તુને લક્ષ્યમાં લેવી. જેથી સ્વર્ગ્રહની ઉપાધિની રૂચિ છે ત્યાં સુધી સેટ ગઈ. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા સમજવાની બુદ્ધિનો એકાંત થવો અને એથી અતિન્દ્રિય જ્ઞાન પ્રત્યેનો એમાં સ્વર્ગ્રહની ઉપાધિની રૂચિ થઈ છે. એ બધું પછી આ બધું સંયોગની રૂચિ કહો, ઇન્દ્રિય જ્ઞાન વધારવાની રૂચિ કહો, પુણ્ય ફળની રૂચિ કહો, જળની રૂચિ કહો, અનાત્માની રૂચિ કહો, બધું વિકાર થવા જાય. એવો જે મિથ્યાત્વ ભાવ ત્યાં સુધી એવો જે મિથ્યાત્વ ભાવ એનો વ્યય નથી, કેવી રીતે વ્યય નથી, પૂર્વોક્ત સમ્યક પર્યાય પૂર્વોક્ત સમ્યક પર્યાય છે એનો સંભવ નથી ત્યાં સુધી આનો વ્યય પણ નથી. કસ્માતથી છે, કઈ રીતે છે કે ભંગ કારણ અભાવ, ભંગના વ્યયના કારણના અભાવને લઈને કારણ નો અભાવ શું શું છે કે અહીંયા નવી પર્યાય નો ઉત્પાદ નથી. જો નવી પર્યાય નો ઉત્પાદ થાય તો એ ભંગ નું કારણ છે, પણ ભંગ ના કારણ ના અભાવ વિના એ જૂની પર્યાય નો વ્યય કોઈ કલ્પે કે થઈ શકે એવો નથી. એ કલ્પના માત્ર છે, એનો દ્રષ્ટાંત લીધો છે કે ઘટ ઉત્પાદ અભાવે મૃતપિંડ છે એવો ઘટના ઉત્પાદના અભાવમાં માટીના પિંડનો પણ વ્યય થઈ શકતો નથી. જો ઘટના ઘડાનો ઉત્પાદ થાય અને સદભાવ થાય તો માટીના પિંડનો વ્યય બુદ્ધિ લગાવવી પડે, અને બુદ્ધિ લગાવે એટલે પાર પડી ગયું એમ પણ નથી. એ તો બુદ્ધિ હાલે નહી તો એને ચુંબડીમાં કાંકરા જેવું લાગે. વારંવાર આવ્યા કરે છે જરા તને વિતર થાય તો શું કહેવા માંગે છે એની ખબર. મિથ્યાત્મા વ્યયનું કારણ છે સ્વગ્રહની ઉપાદેયી જે સમ્યક છે એ સમ્યકના ઉત્પાદના કારણના અભાવમાં મિથ્યાત્મનો વ્યય બની શકશે. મિથ્યાત્વ નો નાશ એ રીતે નહીં થઈ શકે. એમ કે મિથ્યાત્વ જો નાશ કરવો હોય તો એને સમ્યત્વની ઉત્પત્તિ એ જ મિથ્યાત્વના નાશનું કારણ. હા, એ સાથે જ હોય અવિના ભાવી છે એમ કે નાશ થાય ત્યારે ઘડાની ઉત્પત્તિ થાય થાય ને થાય. ઘડાની ઉત્પત્તિ ન થાય ને માટી નાશ થાય તો શું થાય? સર્વનાશ થાય. વસ્તુનો સર્વનાશ તો છે, અવસ્થાંતર થાય વસ્તુ, વસ્તુનો વ્યય અવસ્થાનો વ્યય થાય ને નવી પર્યાયનો ઉત્પાદન થાય તો એ નાશનું કારણ પણ નહીં હોવાથી નાશ થતો. નાશનું જૂની પર્યાયના નાશનું કારણ નવી પર્યાયનો ઉત્પાદ છે એમ કે છે. દ્વિતીય કારણ, દ્વિતીય કારણ, બીજું કારણ આ છે 191 પાને ત્રીજી દીધી જે અક્ષર નું સંસ્કૃત છે ને એમાં ત્રીજી દ્વિતીય કારણ સમ્યત્વ પર્યાય ઉત્પાદસ્ય મિથ્યાત્વ પર્યાય અભાવ રૂપેણ દર્શના. સમ્યત્વ પર્યાય ઉત્પાદ છે તે જોવામાં આવે છે. કઈ રીતે જોવામાં આવે છે? મિથ્યાત્વ પર્યાયના અભાવ રૂપે જોવામાં આવે છે. સમ્યત્વની પર્યાયનો ઉત્પાદ મિથ્યાત્વની પર્યાયના વ્યય રૂપે જ જોવામાં આવે છે, અભાવ રૂપે જ જોવામાં આવે છે. સમ્યત્વની પર્યાય તમે કઈ રીતે જુઓ છો એમ કોઈ પ્રશ્ન કરે તો આચાર્ય ભગવાનની અહીંયા શૈલી એ છે કે અમે એને મિથ્યાત્વના વ્યય રૂપે જોઈએ. મિથ્યાત્વ તો નાસ્તી છે, અમારે એનું કામ નથી, અમારે તો સમ્યક જોઈએ છીએ એમ કે ગણા. એ સર્વજ્ઞ દેવ કોઈનો પ્રાર્થના કરે, સ્તુતિ કરે, ભગવાનની સ્તુતિ કરે કે આ તમને સમ્યક દર્શન આપો. તો ભગવાન એમ કે છે કે અમે તો મિથ્યાત્વ પર્યાયના અભાવ રૂપે સમ્યક ને જોઈએ છીએ. મિથ્યાત્વની મૂડી એમને હાથીને બેઠો છો, ઈ બચકો બાંધીનો તારે છોડવો નથી, એમને સમ્યક આપો. એ તો કઈ અમારી પાસે મળ્યું પરગ્રહની ઉપાદે રૂચિ રૂપ સમ્યક. એ રૂચિ તો તારે છોડવી નથી પરગ્રહની, એ એમને એમ રાખવી છે. મારા આ બધા મારા નું એ એમને અકબંધ રાખવું છે. હે ભગવાન તું મને સમ્યક દર્શન આપી, હે ગુરુ અમને સમ્યક દર્શન આપો. અમે તો એ રીતે જોઈ શકતા, એમ જોઈ શકીએ હું દર્શનાથ એમ શબ્દ આપ્યો છે. મિથ્યાત્વ પર્યાયના એનું દર્શન થાય છે, બીજી રીતે એનું દર્શન નહીં હોવાથી સમ્યક પર્યાયની ઉત્પત્તિ જોવામાં આવતી. બહુ સારી શૈલી કરી. બીજું કારણ આમ છે કે સમ્યક પર્યાયનું મિથ્યાત્વ પર્યાયના અભાવ રૂપે જોવામાં આવતો હોવાથી ભંગ એટલે વ્યય હોતો નથી. ઉત્પાદ વિના સદવિકસ્માત તે પણ કઈ રીતે કે પર્યાય પર્યાયાંતર અભાવ પર્યાય પર્યાયાંતર અભાવ રૂપત્વાક પર્યાયનો બીજી પર્યાયના અભાવ રૂપે અભાવ રૂપપણે હોવાથી એક પર્યાયનો ઉત્પાદ બીજી પર્યાયના અભાવ રૂપે પર્યાયાંતર એટલે બીજી પર્યાય એક પર્યાયનો પર્યાય છે પર્યાયનો બીજી પર્યાયના અભાવ રૂપે સમ્યક પર્યાયનો જે ઉત્પાદ છે એ નિષાદ પર્યાયના અભાવ રૂપ અભાવના ઘટ પર્યાય પર્યાયની ઉત્પત્તિ માટીના પિંડના અભાવ રૂપે જ સંભવી શકે છે, બીજી રીતે એની ઉત્પત્તિ સંભવી શકતી નથી. માટીનો પિંડો રાખવું છે અને વળી ઘડો એમાંથી કરવો છે. કાકડા ઉપર માટીનો પિંડો રહી જાય ને ઘડો થઈ જાય. જેમ જેમ પિંડની પર્યાયનો વ્યય થાય તેમ તેમ ઘરાની પર્યાયની રીતે થઈ શકે. કઈ એક અભાવ યદી પુનઃ વળી જો સમ્યક્ત્વ ઉત્પાદ નિર્દેશ ભરતી મિથ્યાત્વ પર્યાય અભાવને કરવી અભાવ એવો ન છે. આપ જો વળી જો એ તર્ક કરે છે કે સમ્યત્વની ઉત્પત્તિ જો નિરપેક્ષ છે નિરપેક્ષ થાય તો મિથ્યાત્વ પર્યાયનો અભાવ જો એ નિરપેક્ષ અભાવ નિરપેક્ષ સમ્યક ની ઉત્પત્તિ જો તમે લેવા માંગો તે તર્ક આવે છે. સદભાવ અને સમ્યક્ત્વ ના પણ સદભાવ એમ તો બની શકે. સારી ચાલી છે ને પરસ્પર સાપેક્ષ નો તો વિષય છે. જૈન દર્શન ની તો અપેક્ષા પણ એટલી બધી વિશિષ્ટતા છે અને નિરૂપણ અપેક્ષા પદ્ધતિ પણ ચાહે નિરપેક્ષ પદ્ધતિ નું બધા નામ નિશાન નથી. અપેક્ષાવાદ જેને કહીએ અભાવ કારણ કારણ અભાવાદ કારણે અભાવ તે અનુસાર પ્રમાણે અભાવ એ પ્રમાણે વિચારૂપી ભાવનો અભાવ થયો જોઈએ. એવા કારણનો અભાવ હોવાથી સમ્યકની ઉત્પત્તિ થતી બીજી લગાવી સમજાવી ભાવે મૃત્યુંગ ઉત્પાદ ના અભાવે મૃતિકા કુંભ ના અભાવનો પણ અભાવને પણ જોવામાં મૃતિકા કુંભ નો જે વિષય છે એનો જો અભાવ થાય તો ઘરાના કુંભ નો પણ અભાવ જોવામાં ભાવિ પણ આમ જ હોય છે. બીજી રીતે હતો નિયમબદ્ધ વાત છે. વ્યવહાર છે એટલે નિયમ નથી એનો કોઈ પર્યાયની જે વ્યવસ્થા છે પર્યાયની જે અવસ્થા છે એની જે સુવ્યવસ્થા છે એમાં ત્રણેય કાળે આ પરિસ્થિતિ છે. વસ્તુના નિર્ભાવ ને નિશ્ચય કરવામાં વિશ્વાસ છે એ જ ભાવ હોય આ રૂપે જ મેં જોઈએ છીએ. પૂર્વ પર્યાયના જે રીતે જ અમે ઉત્પાદને જોઈએ છીએ બીજી રીતે અમે ઉત્પાદને જોઈ શકતા એમ જ છે. હા પછી શું કહો એમ જ વસ્તુ સ્થિતિ ત્રણેય અફળ છે. વસ્તુ સ્થિતિ ત્રણેય કાળે અફળ છે. બીજી રીતે બની શકે જ નહીં. ઈષ્ટ છે અને ઈષ્ટ છે દ્રષ્ટાંત લઈએ તો અનિષ્ટ ના નાશમાં જ ઈષ્ટ થઈ શકે. ઈશ્વરની પ્રાપ્તિ કેમ કે ઈશ્વરની પ્રાપ્તિ અનિષ્ટના અભાવ રૂપે જ જોવામાં અવિનાભાવ કારણ કાર્યપણે સાંકળવામાં આવ્યા છે. નહી હોવા પણ તો પહેલી પર્યાય નો વ્યય છે એમાં બીજી પર્યાય નો ઉત્પાદ આવતો નથી, કેમ કે એનું હોવા પણ વ્યયમાં નવી પર્યાય ના ઉત્પાદ નું હોવા પણ નથી. તેથી પૂર્વ પર્યાય નો વ્યય એ ખરેખર તો નવી પર્યાયના ઉત્પાદ થી નિરપેક્ષ છે, વ્યતિરેક હોવાના કારણે એ નિશ્ચય છે. પણ અહીંયા એ વિષય નથી. આ ગાથામાં તો બંને નું સાપેક્ષ પણ અવિનાભાવ પણ દર્શાવવા માટે કહેવામાં આવે છે. એ પણ એક જ્ઞાન કરવાનો વિષય છે. એવું જે પરસ્પર સાપેક્ષ પણ છે એ જાણવાનો અથવા જ્ઞાન કરવાનો વિષય છે. અને એ જ્ઞાન કરવા પૂરતી એની કિંમત છે. એનું જાણવું જાણેલું પ્રયોજનવાન છે. એવું એના સ્થાનનું એનું જે સ્થાન છે એવું જે એનું સ્થાન છે એટલું જો એને એના સ્થાનમાં ન રાખવામાં આવે તો પણ અનિષ્ટની જ ઉત્પત્તિ એમાંથી થાય છે. બીજું કાંઈ થતું નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે ને, જાણેલો જે પ્રયોજનવાન છે એવું એનું જે સ્થાન છે એને એની પોતાની એટલી કિંમત છે. એમાં દરેક ને પોતાની કિંમત હોય છે ને. એમ કોઈ કોર્ટ નું અંતર મુકદ્દમો ચાલે છે તો પુરાવો છે એ સાઈડ ની વસ્તુ છે, બાજુની વસ્તુ છે, મૂળ ચીજ નથી. આ ગુનો છે એ મૂળ ચીજ છે અને ગુનો થયો એનો આ સાક્ષી છે, સાક્ષી પુરાવો. એ સાક્ષી બાજુનો સંયોગ છે. તો ગુનો તે સંયોગ નથી ને સંયોગ તે સાક્ષી તે ગુનો નથી. છતાં એની સાક્ષીની સાક્ષી જેટલી પણ કિંમત રાખવામાં ન આવે એવી વસ્તુ તો અનુચિત છે. અન્યાયલાભની વાત છે. એમ તો કરી શકાય. દરેકને પોતપોતાની સ્થાનમાં પોતપોતાની કિંમત જેટલી છે એટલી જળવાવી જોઈએ. એનું નામ ન્યાય છે. હવે ત્રીજો પામી લે છે. ઉપાદો વિભંગો નો પરમાત્મ રૂચિરૂપ સમ્યક વચ્ચે ઉત્પાદ તદ વિપરીત મિથ્યાત્વ ભંગો વા નાસ્તી. ઉત્પાદ ને ભંગ હોતા નથી. કોના વિના? કે બ્રેવિના અસ્તિત્વ વિના. દવેણ અર્થે ન એમ લીધું ને, દવેણ અર્થે ન દ્રવ્યેણ દ્રવ્ય પદાર્થ વિના. દવેણ નો અર્થ અહીંયા દ્રવ્ય છે. દવેણ અર્થે ન એમ લીધું છે ને, ધ્રુવ પદાર્થ વિના. દ્રવ્યેણ અર્થે ન એમ છે. પ્રિન્ટિંગ દવેણ જોઈ ને. ઉપાદો વિય ભંગો ન વિના દવેણ અર્થે ન. ઉપાદો વિભંગો વિના દ્રવ્યેણ અર્થેણ મૂળ છે ને, દ્રવ્ય પદાર્થ વિના છાપવાની ભૂલ થઈ. મૂળ ગાથામાં દ્રવ્યેણ નહીં પણ દ્રવ્યેણ દ્રવ્યેણ શબ્દ કર્યો છે એટલે દ્રવ્યેણ પરમાત્મ રૂચિરૂપ સંયત્વનો ઉત્પાદ અને તેનાથી વિપરીત એવા મિથ્યાત્મનો નાશ હોતો નથી. કોના વિના હોતો નથી? કમ વિના એટલે કોના વિના હોતો નથી? કે તદુ હોય આધારભૂત પરમાત્મ રૂપ દ્રવ્ય પદાર્થ વિના એ બંને પર્યાયનો મિથ્યાત્વ અને મિથ્યાત્મનો વ્યય અને સંયોગ દર્શનની ઉત્પત્તિ બંને પ્રકારના ઉત્પાદનના જે પર્યાય છે એ બંનેનો જે આધારભૂત છે કોણ છે? કે પરમાત્મ રૂપ દ્રવ્ય પદાર્થ છે, પોતે પરમાત્મ સ્વરૂપે આત્મા છે. એના આધાર વિના પરમ પદાર્થના આધારે એ બધા ઉત્પાદન ક્રિયા નથી, બીજા કોઈના આધારે નહીં, અથવા સામ બિલકુલ આધાર વિના પણ નહીં, એમ બંને એમ આવી જાય છે. એ પોતાના સ્વદ્રવ્યના આધારે થાય છે, એનો અર્થ કે બીજા દ્રવ્યના આધારે નહીં અને સ્વદ્રવ્યના આધાર વિના પણ નહીં, એ બંને વાતમાં કઈ રીતે દ્રવ્ય અભાવે વ્યય ઉત્પાદ અભાવાન, મૃતિકા દ્રવ્ય અભાવે ઘટ ઉત્પાદ મૃતિકા પિંડ ભંગો અભાવાન, દ્રવ્યના અભાવે વ્યય ઉત્પાદના અભાવથી અભાવ હોવાથી, દ્રવ્યના અભાવે ઉત્પાદ અને વ્યયનો અભાવ હોવાથી એનો દ્રષ્ટાંત કે માટીના માટીરૂપી દ્રવ્યના અભાવે ઘડાની ઉત્પત્તિ અને પિંડની અવસ્થાનો વ્યય એવું બની શકતો નથી. મૂળમાં માટી જ ન હોય તો માટીનો પિંડનો વ્યય થાય અને ઘડાની ઉત્પત્તિ થાય કેવી રીતે બને? બની શકે તથા તે રીતે યથા જે રીતે સંયત્વ મિથ્યાત્વ પર્યાય દ્વયે પરસ્પર સાપેક્ષમ ઉત્પાદાદી ત્રયમ દર્શિતમ તથા સર્વદ્રવ્ય પર્યાયેષુ દ્રષ્ટવ્યમ ઇતિ અર્થઃ. જેમ અહીંયા સંયત્વ મિથ્યાત્વ બે પર્યાયમાં પરસ્પર સાપેક્ષપણે ઉત્પાદ જય અને ધ્રુવ એમ ત્રણ દર્શાવ્યા, સંયત્વ મિથ્યાત્વ પર્યાય દ્વયે સર્વ દ્રવ્ય પર્યાય શું વિશ્વમાં રહેલા તમામ દ્રવ્ય પર્યાયોમાં આ રીતે ઉત્પાદ ધ્રુવપણ જાણવું જોઈએ એવો અહીંયા અર્થ કરવા એવો અર્થ અહીંયા કહેવા માંગે છે કે જગતમાં તમામ પદાર્થોને આ પરિસ્થિતિ છે કે વ્યય પૂર્વ પર્યાયના વ્યયના કાળમાં જ નવી પર્યાયનો ઉત્પાદ થાય, વ્યય થાય નહીં ને નવી પર્યાયનો ઉત્પાદ થાય એવું બનતો નથી, અને ઉત્પાદ જે થાય છે એ ધ્રુવનો આધારે થાય છે, ધ્રુવ દ્રવ્ય ન હોય ને ઉત્પાદ જે અધર અધર થાય છે એવું પણ બનતું. માટે ઉત્પાદ ધ્રુવ એ એક સમયમાં છે એવું જયારે વસ્તુનું જ્ઞાન થાય ત્યારે એને ઉત્પાદ ગૌણ થઈને ધ્રુવનો અવલંબન આવ્યા જ્ઞાન એ સિદ્ધો વિષય છે. બીજી રીતે એનું જ્ઞાન જ સંભવિત નથી. 100 ગાથા છે. 101 गाथा। नहीं तो मूल तो गाथा छे ने, એટલે એમાં તો ચોખ્ખી ભૂલ છે, કેમ કે આ તો મૂળ ગાથા મોટા અક્ષરે લીધી છે ને, ધ્રુવનો અર્થ ભલે દ્રવ કર્યો હોય ટીકા કરનાર, ધ્રુવનો અર્થ ધ્રુવ પદાર્થ ને દ્રવ પદાર્થ નો કર્યો હોય તો એ ઉચિત છે, તો મૂળ ગાથામાં તો ધ્રુવ શબ્દ છે, અને આ તો જે મોલ ટાઈપ લીધા છે ને એ તો મૂળ ગાથા એ પ્રાકૃત ગાથા ના છે, એટલે એમાં ભૂલ છે। ઉપાદાદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ કરે છે, એટલે ઉત્પાદાદિક એટલે ઉત્પાદ હોય અને ધ્રુવ એ દ્રવ્યથી કાંઈ જુદી ચીજ નથી, દ્રવ્યથી જુદો અર્થ નથી, દ્રવ્યથી જુદો ભાવ નથી, અર્થ એટલે ભાવ, અર્થાંત ઉત્પાદ હોય ધ્રુવ દ્રવ્યથી જુદા પદાર્થ હોવો નથી, એ સમગ્ર દ્રવ્ય જ છે, ઉત્પાદ ધ્રુવ કહો એટલે આખું સમગ્ર દ્રવ્યમાં આવી જાય છે, એમ સિદ્ધ કરે છે એ આ ગાથાનો વિષય છે। ઉત્પાદ શ્રી ગંગા વિજંતે પદે શું પદ્યા દવે સંતિ નિયદમ તમ્મા દવમ હવરી સભમ પર્યાયો વડે આલંબાય છે, અર્થાત પર્યાય દ્રવ્યને આશ્રિત દ્રવ્ય છે એ પર્યાય વડે અવલંબવામાં આવે છે એમ કે છે. કેવી રીતે જણાય છે કે ઉત્પાદ વિરુદ્ધરૂપ જે પર્યાયો છે તેના આલંબને એટલે તેના દ્વારા તેને તે સાધનરૂપ થઈને દ્રવ્ય સદાય છે અથવા દ્રવ્યનું જ્ઞાન થાય છે. અર્થાત પર્યાયો છે તે દ્રવ્યને આશ્રિત છે. ક્યાં થઈ ગયા? પર્યાયોને અવલંબે છે. ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ ખરેખર પર્યાયોને આલંબે છે. પર્યાયોને આલંબે છે એટલે એ રૂપે પર્યાયો છે. ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપે પર્યાયો છે. એ ઉત્પાદ વ્યય ધ્રુવ એમ દ્રવ્યથી દ્રવ્યને બતાવવા માટે કહેવાય, પણ ખરેખર એ પર્યાયોને આલંબે છે. કેમ કે ઉત્પાદ પણ પર્યાય છે. દ્રવ્યને પણ એ ખરેખર છે અંશ છે. દ્રવ્યનો ધ્રુવ છે એ દ્રવ્યનો અંશ છે. અથવા કોઈ વાર એને દ્રવ્ય કહેવામાં આવે છે. પ્રકરણ અનુસાર ધ્રુવને દ્રવ્ય પણ કહેવામાં આવે છે. તેને આગળ જ કીધું આધારભૂત પરમાત્મા રૂપ દ્રવ્ય પદાર્થ વિના એમ લીધો ને, ત્યાં ધ્રુવ ને દ્રવ્ય પદાર્થ લીધો. ઉત્પાદ વ્યય તે દ્રવ્ય પદાર્થ નથી, પણ જ્યાં ધ્રુવ ની વાત આવી ત્યાં એને દ્રવ્ય પદાર્થ કીધો. દ્રવ્ય ને પદાર્થ કીધો. ઉત્પાદ વ્યય ને પદાર્થ તો કહેવાય, પણ ઉત્પાદ વ્યય ને દ્રવ્ય જ કહેવામાં આવતા નથી. ત્યારે ધ્રુવ ને દ્રવ્ય પદાર્થ કહેવામાં આવે છે. એટલો ફેર પાડ્યો છે આગળ પ્રથમમાં, એટલો ફેર તો પાડ્યો છે. આ તો ત્રણેયને પર્યાયને આલંબે છે. ત્રણેય પર્યાયને પર્યાયોને આલંબે છે. ધ્રુવ પણ પર્યાયોને આલંબે છે, ઉત્પાદન પણ પર્યાયોને આલંબે છે, અને તે પર્યાયો દ્રવ્યને આલંબે છે. એટલે ત્રણ અંશ મળીને ત્રણેય પર્યાયો પણ ત્રણ અંશ છે એમ લેવું છે. ત્રણ અંશ છે અને ત્રણ અંશ મળીને એક અંશી દ્રવ્ય છે એમ છે. પ્રથમ તો બીજા પેરેગ્રાફ ને દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે. અર્થાત પર્યાયો દ્રવ્યને આશ્રય છે. પર્યાયો દ્રવ્યને આશ્રય થાય છે, અથવા તો પર્યાયો દ્રવ્ય પર્યાયો વડે દ્રવ્ય આલંબાય છે. સામે સામે કારણ કે સમુદાય સ્વરૂપ હોય છે વૃક્ષની. એક વૃક્ષમાં એની છોડ છે, ડાળીઓ છે, દાખલા છે, પાંદડા છે, ફળ છે, ફૂલ છે, બધા અવયવ છે ને, એ બધા સમુદાય છે. અને વૃક્ષ છે એ બધાનો સમુદાય સ્વરૂપ સમુદાય છે. શરીરના અવયવ છે ને, અવયવ ને અવયવી શરીર છે તે અવયવી છે, અને આ કાન નાક હાથ પગ એ બધા એના અવયવ છે. ઉત્પાદ વ્યય ધ્રુવ છે એ દ્રવ્યના અવયવ છે, અને દ્રવ્ય છે તે અવયવી છે. જેમ સમુદાય વૃક્ષ કંદ મૂળ અને શાખાઓના સમુદાય સ્વરૂપ હોવાથી કંદ મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાષે જોવામાં આવે છે. એને થડ મૂળ અને ડાળી વિના વૃક્ષને જોવામાં આવતું નથી. વૃક્ષ કેવું અને એને થડ મૂળ ને ડાળી વગરનું જોવું પર્યાયોના સમુદાય સ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત જ માથે બીજી રીતે જોઈ શકાતો, એમ કે પર્યાય દ્રશ્ય જોઈ શકાતો નથી. વળી અધ્યાત્મ ના પ્રકરણ માં એમ આવે કે પર્યાય વિના નું દ્રવ્ય તમે જુઓ આલંબો. ગુણ થી નહી આલંબી તે મુદ્ર, શુદ્ધ પર્યાય થી નહી આલંબી તે મુદ્ર. પછી એમ કીધા મને ખેતાં છે ને ઘડી કામ છે તને ઘડી વાત કઈ ચોક્કસ થાય છે કે નથી થતી. જીવ વસ્તુ સ્વરૂપ છે, અનેક ધર્મ સ્વરૂપ વસ્તુ છે, એવી એમાં અનેક ધર્મ સ્વરૂપે ચોક્કસ થાય. તેમ સમુદાય દ્રવ્યો પર્યાયોના સમુદાય સ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત જ ભાષે એ વિનાનું દ્રવ્ય જોવામાં આવતો. અર્થાત જેમ થળ મૂળ અને ડાળીઓ વૃક્ષણાશ્રિત છે, વૃક્ષથી ભિન્ન પદાર્થ રૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રિત છે અને દ્રવ્યથી ભિન્ન પદાર્થ રૂપ બિલકુલ નથી. આ વાત બરાબર સમજાય તો એમાં ઉત્પાદ્ય રૂપ પર્યાયનું ગૌણપણું અને સામાન્ય સ્વભાવનું મુખ્યપણું અથવા જ્ઞાનમાં ઉત્પાદ્યનો તિરોભાવ અને ધ્રુવનો આવિર્ભાવ થઈ શકે. પણ આ વાત જ ન સમજાય અને અમારે ધ્રુવનો આશ્રય કરવો છે એ વાત બની શકે એવું નથી. રસ્તો જોયો નથી ને અમારે ઠેક પહોંચી જવું છે, અમારે રસ્તાનું કામ નથી. પણ પહોંચવું છે પછી રસ્તાનું કામ નથી એ વાત રહેતી નથી. અને રસ્તો જાણ્યો એટલે રસ્તામાં બેસી જવું તો પણ પહોંચાયું નથી. અને પર્યાયો ઉત્પાદ હોય થોડે આલંબાય છે ત્યાંથી વિષય આમ તો ઉલટાવીને જે દ્રવ્યના આશ્રય થાય છે એટલે પર્યાયો વડે દ્રવ્ય આલંબિત જ ભાષે છે એ વિના હું જેમ જણાતું નથી, તેમ આમ ઉલટું લઈએ તો પર્યાયો ઉત્પાદ હોય ધ્રુવ વડે આલંબાય છે. એ પર્યાયો છે એમાં ઉત્પાદ હોય ધ્રુવ જોવામાં આવે છે. અર્થાત ઉત્પાદ હોય તો પર્યાયોને આશ્રિત છે, કારણ કે ઉત્પાદ જય જો અંશોના ક્રમો છે. કેમ શક્ય છે ઉત્પાદ વિને ધ્રુવ છે તે અંશોના ધર્મો છે અથવા એ વસ્તુના અંશો છે એ અંશીના ધર્મો નથી. એમ કહેવું છે અંશી એટલે દ્રવ્ય, આખું જે દ્રવ્ય છે એ અંશી છે, એના એ ધર્મો નથી. પણ જે એના અંશ છે એના જે ઉત્પાદનો અંશ છે એનો એનો ધર્મ ઉત્પાદ રૂપ છે, વ્યય અંશ છે એનો ધર્મ વ્યય રૂપ છે, અને ધ્રુવ અંશ છે એનો ધર્મ ધ્રુવ રૂપે લેવાનો. જો અંશીના ધર્મો હોય તો નવો જ પર્યાય ઉત્પન્ન, નવો જ બુદ્ધિનો પદાર્થ ઉત્પન્ન થાય અથવા પદાર્થ જ સમૂળગો નાશ થાય અથવા પદાર્થ જ કાયમ તૂટસ થઈ જાય. પણ એવું બનતો બીજ અંકર અંકુર અને વૃક્ષત્વ માફક દ્રષ્ટાંતથી વિષયને અહીંયા વધારે સ્પષ્ટ કર્યો છે. જેમ અંશી એવા વૃક્ષના બીજ અંકુર અને વૃક્ષત્વ સ્વરૂપ ત્રણ અંશો છે, બીજ અંકુર અને વૃક્ષત્વ સ્વરૂપ ત્રણ અંશો ભંગ ઉત્પાદ અને ધ્રુવ સ્વરૂપ નિજ ધર્મો વડે આલિંગી ભીતી સાથે જ ભાષે. બીજનો વ્યય અંકુરનો ઉત્પાદ અને વૃક્ષપણાઓ સામાન્ય ત્રણેયમાં એ એકી સાથે ત્રણેયને અવલંબીને જે ભાષે છે, કોઈ બીજના વૃક્ષ ઉત્પન્ન થયું એમ માનવાનું કોઈ કારણ રહેતું નથી. તેમ અંશી એવા દ્રવ્યના નષ્ટ થતો ભાવ, ઉપજતો ભાવ અને સળંગપણે અવસ્થિત રહેતો ભાવ, એ ત્રણેય ભાવ છે. એ ત્રણેયને પર્યાય વાગળ કહી દીધા. એ ત્રણેય અંશો છે. એ ત્રણ અંશો ભંગ ઉત્પાદ વિધે સ્વરૂપ નિર્ધર્મો વડે આલિંગી એકી સાથે જ ભાષે. એ પર્યાયનો વ્યય થાય છે. તે જ કાળે એકી સાથે નવીન પર્યાયનો ઉત્પાદ થાય છે. તે જ કાળે વ્યયને ઉત્પાદના આધારભૂત સ્વરમ વસ્તુપણું પણ જોવામાં આવે છે. મિત્રને એકી સાથે જ ભાષે. પરંતુ જો ભંગ ઉત્પાદ દ્રવ્યંશોને નહીં માનતા એમ ન માનવું અને ભંગ ઉત્પાદને ધ્રુવ દ્રવ્યના જ માનવામાં આવે તો બધો વિપ્લવ પામે સામે શંકા આશંકા લીધી છે. ખાસ શાસ્ત્રોની જે નિરૂપણ પદ્ધતિ છે એમાં આ વિષય એક સાધારણ છે કે જે કાંઈ વસ્તુનો વિષય સ્થાપિત કરવામાં આવે છે એની સામે શંકા ન કરવી એમ નહીં, પણ એની સામે બરાબર શંકા ઉઠાવીને વાતને સ્પષ્ટ કરવામાં આવે છે. અમે કહ્યું એમાં તમે શંકા ન કરશો એમ કહેતા નથી. જો આમ ન માનીએ અને બીજી રીતે શંકા કરીએ તો વસ્તુસ્થિતિ આમ સાક્ષી થાય છે કે નથી થતી એને પણ બરાબર તપાસવામાં આવે છે. એટલે જો આમ આ ઉત્પાદિત અંશોના નહીં માનતા એટલે કે જો અંશીના માનવામાં આવે તો એવો પણ જગતમાં અભિપ્રાય વર્તે. બહુ જ છે એ આત્માને ક્ષણિક માને છે. એ તો ઉત્પાદી એમાં આવી ગયા. ક્ષણિક એટલે ક્ષણે ઉત્પન્ન થાય છે. ક્ષણે સાંગ છે આત્માને કુટસ્થ માને છે જેમાં ઉત્પાદી જોવામાં આવતા તો કહે છે કે એમ ન માનવામાં આવતા શું થાય કે ભંગ ઉત્પાદને ઘઉં દ્રવ્યના જ માનવામાં આવે તો બધી જ અંધાધૂંધી અથવા ગોટાળો અથવા પરસ્પરમાં વિરોધ ઉભો થાય તેનો અસ્તુરત ને વિપ્લવ ન થયું. કઈ રીતે કેમ એમ થાય તો તે આ પ્રમાણે કે પ્રથમ જો દ્રવ્યનો જ ભંગ માનવામાં આવે એટલે દ્રવ્યનો સર્વનાશ માનવામાં આવે તો ક્ષણભંગથી એટલે ક્ષણિકપણાને લઈને લક્ષિત સર્વદ્રવ્યોને એક ક્ષણમાં સંહાર થવાથી દ્રવ્ય શૂન્યતા આવે અથવા સપનો ઉછેદ થાય છે એમ કહેતા. ક્ષણભંગી જો પદાર્થને માનવામાં આવે તો જગતમાં એક ક્ષણમાં બધા જ દ્રવ્યોનો નાશ થતો હોવાથી પ્રત્યેક ક્ષણે પ્રલય જોવામાં આવે એટલે સપનો નાશ થાય. પણ એ તો બની શકે એવું નથી. એમ માનતા એને પોતાનો પણ ક્ષણમાં નાશ થાય છે એમ સ્વીકારવું પડશે. કેટલું પદાર્થ છે કે નહીં એમાં પોતાનાને નાશ માનવો પડશે. એ તો વસ્તુ સ્થિતિ છે. જો દ્રવ્યનો જ ઉત્પાદ માનવામાં આવે કે નવો પદાર્થ વિશ્વમાં ઉત્પન્ન થાય છે શૂન્યમાંથી સર્જન તો સમયે સમયે થતા ઉત્પાદ વડે ચિહ્નિત એવા દ્રવ્યોને પ્રત્યેકને અનંતગુણું આવે એક દ્રવ્યમાં અનંત પર્યાય થાય છે સમયે સમયે. બીજું બધા દ્રવ્યો હોય દ્રવ્યની ઉત્પત્તિ થતી હોય પર્યાયની નહીં અંશની નહીં પણ અંશીની ઉત્પત્તિ થતી હોય તો એક દ્રવ્યના આશ્રય અનંત દ્રવ્યો ઉત્પન્ન થાય છે એમ એને માનવું પડે. અથવા અસતનો ઉદ્ભાગ થાય પુનઃમાં સતનો નાશ થાય, આ શૂન્યમાંથી એટલે અસતમાંથી સતની ઉત્પત્તિ થાય, તો એમ પણ બની શકે એવું અસત એટલે કઈ નહીં, કઈ ન હોવું, કઈ ન હોવું એમાંથી કોઈ દ્રવ્યની ઉત્પત્તિ થાય એમ બની શકશે, એમ તો બનતું દ્રવ્ય છે એમાં પર્યાયની ઉત્પત્તિ થાય છે, કોઈ નવું દ્રવ્ય જગતમાં ઉત્પન્ન થાય છે એમ માનવામાં આવે તો અસતની ઉત્પત્તિ થશે, એવું તો કદી બની શકે, અસતમાંથી સત કેમ થાય, અસતમાંથી સત થઈ શકે, અને જો દ્રવ્યનું દ્રવ્ય જ માનવામાં આવે, દ્રવ્યનું જ દ્રવ્ય માનવામાં આવે કુટસ્થ, તો ક્રમે થતા ભાવોના અભાવને લીધે અવસ્થાંતરપણું, એના અભાવને લીધે દ્રવ્યનો અભાવ થાય, અથવા કેમ કે પ્રત્યેક સમયે અભાવ થાય એમાં દ્રવ્યનો ભાવ થાય, અથવા ક્ષણિક ગુણો માટે ઉત્પાદી ભવ વડે પર્યાયો આલંબી ભવો એટલે અંશો આલંબી ભવો, અને પર્યાયો એટલે અંશો વડે દ્રવ્ય આલંબિત ભવો, કે જેથી આ બધું એક જ દ્રવ્ય સમગ્ર મળીને એક પદાર્થ હોય, એ રીતે આ ગાથામાં ઉત્પાદ જે ધ્રુવનું દ્રવ્ય દ્રવ્યથી અર્થાંતરપણું નથી એ વાતને અહીંયા સિદ્ધ કરી છે, ઉત્પાદ દ્રવ્ય છે એને અહીંયા સિદ્ધ કર્યું છે, એટલે કે વિવિધ દ્રવ્યમાં ઉત્પાદ જેવું ધ્રુવ છે.